છ ડાળા ચાલે છે તેમાં ચોથી ઢાળ આપણે આજે શરૂ કરવાની છે. તેમાં જ સમ્યક જ્ઞાનનું લક્ષણ અને તેનો પ્રગટ થવાનો સમય આપણને પહેલા દેખાડે છે. મોક્ષ માર્ગના ત્રણ અવયવ છે, ત્રણ એના રત્નો છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તેમાં સમ્યક દર્શનની વ્યાખ્યા થઈ ગઈ, હવે સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરે છે. સમ્યક શ્રદ્ધા ધારી પુનિ સેવહુ સમ્યક જ્ઞાન સ્વપર અર્થ બહુ ધર્મ જોત જો પ્રગટાવન ભાન. સમ્યક દર્શનને કોની ઉપમા આપવામાં આવી છે? ભાન. ભાન એટલે સૂર્ય. જેવી રીતે રાત્રિના અંધકાર પછી સૂરજ ઉગે છે તો જગતમાં પ્રકાશ ફેલાતા બધું જ આપણને યોગ્યપણે દેખાય છે, એમ સમ્યક દર્શનને સૂર્યની ઉપમા આપી છે. ચિત્રમાં પણ એવું દેખાડવામાં આવ્યું છે, સૂરજ ઉગે છે તો એનો આપણે અન્વયાર્થ લઈએ. સમ્યક દર્શન ધારણ કરીને વળી સમ્યક જ્ઞાન સેવો. જે સમ્યક જ્ઞાન અનેક ધર્માત્મક પોતાનું અને બીજા પદાર્થોનું જ્ઞાન કરાવવામાં સૂર્ય સમાન છે. સમ્યક દર્શન ધારણ કરીને સાથે સાથે સમ્યક જ્ઞાન પણ સેવવું જોઈએ, અર્થાત સમ્યક જ્ઞાન પણ તે સમય સાથે હોય છે. આત્માર્થી મુમુક્ષુ જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બેયનો પુરુષાર્થ, બેયનો પ્રયાસ એને સાથે ચાલતો હોય છે. કહેવામાં તો ક્રમ પડે કે પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પછી સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું, પણ પ્રયાસમાં તો બંને સાથે હોય છે. તો સમ્યક દર્શન ધારણ કરીને સાથે સમ્યક જ્ઞાનને પણ સેવવું જોઈએ. એ સમ્યક જ્ઞાન કોને કહે છે? અનેક ધર્માત્મક પોતાનું. સ્વ કેવો છે? પોતાનો આત્મા કેવો છે? અનેક ધર્માત્મક. અનેક ધર્મ એટલે શું? અનેક ગુણો, અનેક યોગ્યતાઓ લઈને પોતાનો આત્મા રહેલો. અનેક ધર્મ કહેતા બીજા કોઈ ધર્મની વાત નથી, અસ્તિ નાસ્તિ એક અનેક શુદ્ધ અશુદ્ધ એવા અનેક ધર્મો છે અને અનંત ગુણો છે. તે બધાને અનેક ધર્માત્મક પોતાને અને બીજા પદાર્થોનું એ જ્ઞાન કરાવવામાં કેવું કામ કરે છે? સૂર્ય સમાન કામ કરે. જેની પાસે યથાર્થ જ્ઞાન છે તેને જ વિશ્વનું યથાર્થ સમજણ એને થાય છે. તો સ્વ પરનું યથાર્થ જ્ઞાન કરે તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, અને તે સમ્યક જ્ઞાન દરેક જીવે ધારણ કરવું જોઈએ. એનો ભાવ આ સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન દ્રઢ કરવું જોઈએ. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સાથે જ હોય છે. સાચી શ્રદ્ધા નથી તો સાચું જ્ઞાન નથી, અને સાચું જ્ઞાન નથી તો સાચી શ્રદ્ધા પણ નથી. સમ્યક દર્શન પામવા પહેલા શું કરવું જોઈએ? સમ્યક જ્ઞાનનો પ્રયત્ન કરવો કે સમ્યક દર્શનનો પ્રયત્ન કરવો? અનુભવ પહેલા શેનો પ્રયત્ન કરવો, જ્ઞાનનો કે શ્રદ્ધાનો? બંને સાથે હોય છે. મુમુક્ષુની આત્માર્થીની ભૂમિકામાં શ્રદ્ધાનો પણ પુરુષાર્થ હોય છે, સાથે સાથે જ્ઞાનનો પણ પુરુષાર્થ હોય છે. શ્રદ્ધાનો વિષય શું છે એ પણ એને ખ્યાલમાં લેવો જોઈએ, સાથે સાથે જ્ઞાન પણ કોને જાણે છે, સ્વીકારે છે તેનો પણ એને ખ્યાલ હોવો જોઈએ. કથન ભલે આગળ પાછળ કોઈ કરે પણ એની ભૂમિકામાં વધારે મહત્વનું કોણ, શ્રદ્ધા કે જ્ઞાન? બે સરખા છે. આપણે 40 એમાં કયું મહત્વનો પગ છે, રાઈટ કે લેફ્ટ? તમને કોઈ ચોઈસ આપે તમારે કયો પગ જોવે છે? કે મારે તો બે જોવે છે. બે સરખા છે આપણા માટે, એમ શ્રદ્ધા ને જ્ઞાન બે સરખા જ છે. શ્રદ્ધા વગર જ્ઞાન તે ખોટું જ્ઞાન છે, અને જ્ઞાન વગર તમે શ્રદ્ધા ક્યાંથી કરશો? જે વસ્તુને જાણી જ નથી તે વસ્તુની શ્રદ્ધા પણ હોતી નથી. માટે પ્રયાસમાં બે હોય છે, કોઈની કથન શૈલી નિશ્ચય નહીં પ્રદાન હોય, કોઈની જ્ઞાન પ્રદાન હોય, એટલે એમાંથી સાચું ખોટું એવું વિચારવું નહીં. એની કથન શૈલી ભલે જુદી હોય, આપણે લીધું તું કે જ્ઞાનીઓની શૈલી સિદ્ધાંત એક જ છે, કહેવાની શૈલી અનેક પ્રકારની હોય. એનાથી કરીને બે જ્ઞાની જુદો જુદો સિદ્ધાંત કહે છે એવું નથી, એમ શ્રદ્ધા અને જ્ઞાન બેનો એને જીવે પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન દ્રઢ કરવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. જેવી રીતે સૂર્ય બધા પદાર્થોને અને પોતે પોતાને જેમ છે તેમ બતાવે છે, તેવી રીતે જે અનેક ધર્મયુત પોતે પોતાને એટલે કે આત્માને અને પર પદાર્થોને જેમ છે તેમ બતાવે તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સૂરજ ઉગતા શું ખ્યાલ આવે છે આપણને? શું ખ્યાલમાં આવે છે? સમસ્ત જગત ખ્યાલમાં આવે છે. પછી સૂરજ છે એ ખ્યાલમાં આવે છે કે નથી આવતો? એ પણ આવે છે. એટલા માટે અહીંયા કીધું, સૂરજ જેમ ઉગે છે તો સૂરજનો પ્રકાશ કોને દેખાડે છે? સૂરજને પણ દેખાડે છે, અને સૂરજનો પ્રકાશ સામી વસ્તુને જગતને પણ જેમ છે તેમ દેખાડે છે. સમ્યક જ્ઞાન પ્રગટ થતા કોને બતાવે છે? સમ્યક જ્ઞાન થતા પોતાના આત્માને પણ જેમ છે તેમ દેખાડે છે, અને જગતમાં પણ વસ્તુ વિશ્વ કેમ છે તેમ યથાર્થપણે તે દેખાડે છે. માટે તે સમ્યક જ્ઞાનને પણ પ્રાપ્ત કરવું જોઈએ. હવે બીજું એનું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં તફાવત. સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્ન યરાધો લક્ષણ શ્રદ્ધા જાન દુહો મે ભેદય બાધો. સમ્યક કારણ જાન જ્ઞાન કારજ હૈ સોઈ યુગ પદ હોતે હું પ્રકાશ દીપક તે હોઈ. શું કહે છે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક જ સમયમાં સાથે પ્રગટ થાય છે, છતાં બે સરખા છે કે બેમાં તફાવત છે? જુદાઈ પણ છે બેમાં? બે સરખા છે કે જુદાઈ છે? બે જુદા છે. બે જુદા ગુણની પર્યાય છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે, સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણની પર્યાય. થાય છે એક સાથે, છતાં બેનું કાર્ય જુદું જુદું છે તે આપણને આમાં દેખાડે છે. એનો અન્વયાર્થ, સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન હોય છે. જ્યાં જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સાચું જ્ઞાન હોય, અને સાચું જ્ઞાન હોય ત્યાં સાચી શ્રદ્ધા હોય છે. બે એક સાથે હોય છે, તો પણ એક જ સમયે સાથે હોવા છતાં તે બંને જુદા જુદા સમજવા જોઈએ. બેનું કાર્ય જુદું જુદું છે. બે છે સાથે, સાથે હોવા છતાં બેનું કાર્ય જુદું જુદું છે. કારણ કે તે બંનેના લક્ષણ અનુક્રમે શ્રદ્ધા કરવી અને જાણવું છે. લક્ષણ, લક્ષણ એટલે બેની ઓળખાણ, સિમ્બોલ, ચિહ્ન. ચિહ્ન બેના કેવા છે? જુદા જુદા છે. છે સાથે, છે એક જ જીવ દ્રવ્યના બે ગુણની બે વર્તમાન પર્યાય, છતાં બેનું કાર્ય, બેના લક્ષણ તે જુદા જુદા છે. જેમ શરીર ચાલે છે તો શરીરના અંગો પણ એક સાથે બધા ચાલે છે, આંખ પણ ચાલે, કાન પણ, બધા, છતાં દરેકનું કાર્ય અલગ અલગ છે. તો આ બે સાથે હોવા છતાં બે જુદા છે. કેવી રીતે? કે સમ્યક દર્શન કોને કહેવાય છે? શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કહેવાય, અને જાણવું, જ્ઞાન કરવું તેનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સાચી શ્રદ્ધા, સાચી ઓળખાણ, સાચી પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન કહે છે, અને જ્ઞાનનું નામ જાણવું, ભેદ પાડવો, ભેદ જ્ઞાન એ જ્ઞાનનું કાર્ય છે. જુદા જુદા જાણવા તથા સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન કાર્ય છે. આ એક સમજવા માટે કહે છે, બાકી તો બે સાથે જ છે. કારણ કાર્ય સમજાવવા મહત્તા માટે કે સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન એનું કાર્ય છે, કેતા એનું ફળ છે. બે એક સાથે છે, બેને સમજાવવા માટે કારણ કાર્ય કહેવામાં આવે છે. બાકી તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે જ પ્રગટ થાય, કારણ કાર્ય સમજાવવા માટે કહે છે. એનો દ્રષ્ટાંત આપે છે, આ પણ બંનેમાં અંતર નિર્બાધ છે. જેમ એક સાથે હોવા છતાં પણ અજવાળું અને દીપકની જ્યોતિથી થાય છે, તેમ અજવાળું અને દીપકની જ્યોતિ બે વચ્ચે કેવું છે? કે દીપકની જ્યોતિ થઈ તો અજવાળું થયું એમાં આપણે કહીએ છે. તો બે, દીપકનું પ્રગટ થવું અને અજવાળું થવું, બેમાં કોણ પહેલું છે? એક સાથે, છતાં બે વચ્ચે આપણે કારણ કાર્ય કહીએ છીએ ને ભાઈ. દીપકની જ્યોતિ એની ફ્લેમ થઈ તો પ્રકાશ આવ્યો એ બેનો ભેદ આપણે પાડીએ છીએ, બાકી છે તો બંને સાથે છે. એવી જ રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સાથે હોવા છતાં એમાં આપણે સમજવા માટે સમ્યક દર્શન તે કારણ છે અને સમ્યક જ્ઞાન તે કાર્ય છે તેવું આપણે સમજીએ છીએ. હા, કારણ કે સમ્યક દર્શન ની પહેલા પૂર્ણતા સમ્યક દર્શન થાય છે ને, બાકી પ્રયાસમાં તો શ્રદ્ધા અને જ્ઞાન બંને કામ કરે છે. સામાન્ય રીતે જીવો શ્રદ્ધાને ભૂલી જતા હોય છે, ચારિત્રમાં ને જ્ઞાનમાં ને એમાં જીવો અટકી જતા હોય છે, શ્રદ્ધાનું કાર્યને ખબર નથી પડતું, એટલે શ્રદ્ધાને મુખ્ય કહે છે અને શ્રદ્ધા પહેલી પૂર્ણ થાય છે, જ્ઞાન પછી, એટલે એ રીતે પણ એને સમજાવે છે. બાકી મુખ્ય ગૌણ કોઈ છે જ નહીં. આત્માની સાધના કરવા કઈ ગુણની પર્યાય મુખ્ય છે? દરેક ગુણની પર્યાયમાં પ્રયત્ન ચાલે છે, જ્ઞાનમાં પણ ચાલે, શ્રદ્ધામાં પણ ચાલે, વૈરાગ્યમાં ચાલે, પુરુષાર્થમાં ચાલે, બધામાં. કથન શૈલીમાં મુખ્ય ગૌણની વાત આવતી હોય, બાકી બધાનો સરખો પુરુષાર્થ એને સરખો કરવો જોઈએ. આ તો એક સમ્યક દર્શનની મહત્તા દેખાડવા માટે સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય એમ અહીંયા આપણને સમજાવે છે. દર્શન જ્ઞાન મેં અંતર, બેમાં તફાવત. એમ દર્શન અને જ્ઞાનમાં જે તફાવત છે એ આને દ્રષ્ટાંત દીપકથી ફ્લેમ અને એનો પ્રકાશ એનાથી દેખાડ્યો. દર્શન જ્ઞાન મેં અંતર, અંતર એટલે તફાવત, ભાવાર્થ. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જો કે એક સાથે પ્રગટે છે તો પણ તે બંને જુદા જુદા ગુણના પર્યાયો છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે અને સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. એક સાથે પ્રગટવા છતાં બંનેમાં તફાવત છે, બેમાં ફરક છે. શું ફરક છે? કે શ્રદ્ધા છે એની પર્યાય સમ્યક દર્શન છે અને જ્ઞાન ગુણ છે તેની પર્યાય સમ્યક જ્ઞાન છે. બંને જુદા જુદા, એક જ દ્રવ્ય જીવ દ્રવ્ય એના બે જુદા જુદા ગુણ છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનો પર્યાય છે, સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણનો પર્યાય છે. વળી સમ્યક દર્શનનું લક્ષણ વિપરીત અભિપ્રાય રહિત તત્વાર્થ શ્રદ્ધાન છે અને સમ્યક જ્ઞાનનું લક્ષણ સંશય આદિ દોષ રહિત સ્વપનનો યથાર્થ નિર્ણય છે. બે જુદી જુદી ગુણની પર્યાય છે, પછી બેનું લક્ષણ દેખાડે છે કે સમ્યક દર્શન એટલે શું? વિપરીત અભિપ્રાય રહિત, મિથ્યા દર્શન રહિત, મિથ્યાત્વ રહિત, સ્વપર રહિત તત્વાર્થની શ્રદ્ધાન છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એમાં શું આપ્યું છે? તત્વાર્થ શ્રદ્ધાન એક વચન છે. નવ તત્વને જાણીને એમાંથી એક આત્મતત્વ કાઢવું અને એમાંથી શ્રદ્ધા થાય તેને અહીંયા સાચી તત્વાર્થ શ્રદ્ધાન કહેવામાં આવે. તો સમ્યક દર્શનનું શું લક્ષણ છે? તત્વાર્થ શ્રદ્ધાન. કેવી? વિપરીતતાથી રહિત, ખોટી માન્યતા મિથ્યા શ્રદ્ધાથી રહિત, તત્વની સાચી શ્રદ્ધા તેને સમ્યક દર્શન કહે છે. અને જ્ઞાન, સમ્યક જ્ઞાનનું લક્ષણ સંશય, વિપર્યળ અને અનધ્યવસાય, એવા ત્રણ દોષ આગળ આપણે આવશે. સમ્યક જ્ઞાન કેવી રીતે ઓળખાય? કે જેમાં સંશય નથી, વિપરીતતા નથી ને અનધ્યવસાય એટલે કાંઈક છે. અનધ્યવસાય એટલે અધ્યવસાન નહીં, અનધ્યવસાય નિર્ણય નહીં, કાંઈક છે. આદિ દોષથી રહીત સ્વ અને પરનો, ઓલામાં ખાલી આત્માની શ્રદ્ધા, અહીંયા સ્વપરનું યથાર્થપણે નિર્ણય, સ્વપરનું યથાર્થપણે જાણપણું તેને સમ્યક જ્ઞાનનું લક્ષણ કહેવામાં આવે છે. બંને સાથે થવા છતાં બે જુદા જુદા ગુણની પર્યાય છે, બેની ઓળખાણ, બેનું લક્ષણ પણ જુદું છે. સમ્યક દર્શન તત્વોની શ્રદ્ધા છે, સમ્યક જ્ઞાન સ્વપરનું યથાર્થ જાણપણું છે. આ રીતે બે વચ્ચે તફાવત છે. એ રીતે બેનેના લક્ષણ જુદા જુદા છે. વળી સમ્યક દર્શન નિમિત્ત કારણ છે અને સમ્યક જ્ઞાન નૈમિત્તિક કાર્ય છે. સમ્યક દર્શનને કારણ કહ્યું છે અને સમ્યક જ્ઞાનને કાર્ય કહેવામાં આવે છે. આમ તે બંનેમાં કારણ કાર્ય ભાવથી પણ તફાવત છે. બેના ગુણો જુદા છે, બેના લક્ષણ જુદા છે અને બેનો ભાવ પણ જુદો છે. એક કારણ છે અને એક કાર્ય છે. આ રીતે બેમાં તફાવત આપણને દેખાડે છે. એક સમયમાં છતાં બેના ગુણ જુદા છે. એક શ્રદ્ધાનો ગુણ છે, એક જ્ઞાનનો ગુણ, લક્ષણ જુદા છે. તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન, સ્વપ્નનું યથાર્થ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને એક કારણ છે, એક કાર્ય છે. પ્રશ્ન, જ્ઞાન શ્રદ્ધા તો યુગપદ એક સાથે હોય તો તેમાં કારણ કાર્ય પણ હું કેમ કહો છો? બરોબર, કારણ કાર્ય કેમ કહો છો? ઉત્તર, એ હોય તો એ હોય એ અપેક્ષા એ કારણ કાર્ય પણ છે. એ શું? એ હોય તો એ હોય, સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન છે તો સમ્યક દર્શન છે. બે અરસપરસ છે તો બે ને એકબીજાનું કારણ કાર્ય કહેવામાં આવે છે. અગ્નિ છે તો ગરમી છે, ગરમી છે તો અગ્નિ, બે પરસ્પર જેમ હોય છે એવી રીતે જ્યાં જ્યાં સમ્યક દર્શન ત્યાં ત્યાં સમ્યક જ્ઞાન, જ્યાં જ્યાં સમ્યક જ્ઞાન ત્યાં ત્યાં સમ્યક દર્શન. એ અપેક્ષાએ તેને કારણ કાર્ય પણ કહેવામાં આવે છે. જેમ દીપક અને પ્રકાશ બંને યુગપદ હોય છે તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન શ્રદ્ધાન પણ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ ખુલાસો લીધો છે. જેમ દીવો અને એનો પ્રકાશ બે કેવા છે? પેલું કોણ? દીપકનું ફ્લેમનું થવું કે પ્રકાશનું થવું, કોણ પેલું થાય છે? બંને સાથે જ છે તો પણ દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે એમ કહીએ છીએ. એ પ્રમાણે જ્ઞાન શ્રદ્ધાનમાં પણ સમજી લેવું. જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યક જ્ઞાન કહેવાતું નથી. આમ હોવાથી સમ્યક દર્શન તે સમ્યક જ્ઞાનનું કારણ છે એમ અહીંયા કહેવામાં આવે છે. એની આધાર શેમાંથી લીધો છે? અમૃતચંદ્રાચાર્ય દેવ રચિત પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી લીધું છે કે સમ્યક દર્શન થતાં જ જે કોઈ જ્ઞાન છે તેનું નામ શું પડે છે? સમ્યક જ્ઞાન છે. માટે સમ્યક દર્શન તે કારણ, સમ્યક જ્ઞાન તે કાર્ય તેમ અહીંયા કહેવામાં આવે છે. હવે ત્રીજી ગાથા, સમ્યક જ્ઞાનના ભેદ, પરોક્ષ અને દેશ પ્રત્યક્ષના લક્ષણ. આ બધું થોડું થોડું આમાં આવશે, પ્રશ્નોત્તરમાળામાં પણ આપણે આવી ગયું છે. મતિ શ્રુત ને બધું મન પર્ય, એટલે બધું સહેલું છે, રિપીટેશન થોડુંક છે. આ તો હવે સમ્યક જ્ઞાન, જેમ સમ્યક દર્શનના ભેદ કીધા હતા આપણને, એના 8 અંગ છે ને 25 દોષ છે. હવે અહીંયા સમ્યક જ્ઞાન દેખાડે છે. તો સમ્યક જ્ઞાન કહેતા જ્ઞાન ગુણની 5 પર્યાય એના પણ આમાં વર્ણન આપણને આપે છે. તાસ ભેદ દોહે પરોક્ષ પરતક્ષિતિ ન માહી, મતિ શ્રુત દોય પરોક્ષ યક્ષ મન તે ઉપજાઈ, અવધિ જ્ઞાન મન પરજય દોહે દેશ પ્રત્યક્ષા, દ્રવ્ય ક્ષેત્ર પરિમાણ લિયે જાને જીય સ્વચ્છ. સામે દેખાડ્યો છે પિક્ચરમાં સમ્યક જ્ઞાનના ભેદ અને ઉપભેદ. સમ્યક જ્ઞાનનો ભેદ શું અને એના પણ ભેદ કેટલા, તેમાં પહેલા ક્યા ભેદ દેખાડ્યા છે? સમ્યક જ્ઞાનના બે ભેદ છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષમાં કેટલા ભેદ દેખાડ્યા છે? મતિ અને શ્રુત. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બે કેવા છે? પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનનો અર્થ શું છે? કે કોકના અવલંબનથી થાય છે. જો આમાંથી હવે ખ્યાલ તો આવશે ને, જ્ઞાનનો ભેદ તે પરોક્ષ ને પ્રત્યક્ષ છે. જ્ઞેય પ્રત્યક્ષ કે પરોક્ષ નથી? ફરીથી આપણે ઘણી વાર લઈએ છીએ, જ્ઞેય પ્રત્યક્ષ છે કે પરોક્ષ? શું છે જ્ઞેય? શું આવે, પ્રત્યક્ષમાં આવે કે પરોક્ષમાં આવે? કઈ નથી, પણ બીજો જીવ તો છે. બીજો જીવ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? તો પરોક્ષ છે. તો કઈક તો હશે ને બે માંથી એક, પ્રત્યક્ષ નથી તો પરોક્ષ, બે માંથી એક તો છે કે નહીં? તો જો પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન ના ભેદ છે, જ્ઞેય ના પ્રત્યક્ષ પરોક્ષ એવા ભેદ નથી. અને પરોક્ષ કોને કહેવાય? જો 5 ઇન્દ્રિય દેખાડ્યું છે ને, પેલા શું દેખાડ્યું છે? આંખ, પછી કાન, પછી નાક, પછી જીભ, જીભનું હોઠ નહીં દેખાડ્યું, પછી હાથ, એટલે 5 ઇન્દ્રિય અને સાથે મન પણ સમજી લો. એના નિમિત્તે જે જ્ઞાન થાય છે તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. કોઈના નિમિત્તે, સીધું નહીં, 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે જ્ઞાન પ્રવર્તે છે, જે જ્ઞાન કામ કરે છે, તે જ્ઞાનનું નામ પરોક્ષ છે. જ્ઞેયનું નામ પરોક્ષ નથી. આ પુસ્તક એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ? પુસ્તક શું છે, પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? પ્રત્યક્ષ એ નથી ને પરોક્ષ પણ નથી, તો જ્ઞેય છે. હા, એને જાણતું અત્યારના મારું જ્ઞાન પરોક્ષ છે, અને એને જાણતું કેવળીનું જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. આ પુસ્તક તો છડાળાતો નથી, પ્રત્યક્ષ નથી, પરોક્ષ તો એ જ્ઞેય છે. એને જાણતું મારું જે જ્ઞાન છે મતિ શ્રુત, એ કેવું છે? પરોક્ષ છે. અને અત્યારના આ પુસ્તક ને કેવળી પરમાત્મા જાણતા હશે કે નહીં? સિદ્ધ ભગવાન. કેટલા સિદ્ધ ભગવાન જાણે છે? આને પ્રત્યક્ષ જાણે કે પરોક્ષ જાણે છે? છડાળાની પ્રત્યક્ષ માને છે કે પરોક્ષ માને છે? છડાળાને તો જ્ઞેય તરીકે જાણે છે. એને જાણતું પોતાનું જે કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે, કારણ કે એમાં કોઈનું અવલંબન નથી. આ એટલું ખાસ ધ્યાન રાખવું. અવલંબન છે, જેમ આપણે સ્વભાવ ને વિભાવ પર્યાય શીખીએ છીએ ને, એમાં શું આવ્યું હતું? બીજાના નિમિત્તે પર્યાય થાય તો તેનું નામ વિભાવ પર્યાય કહે, અને બીજાના નિમિત્ત વિના પર્યાય થાય તેનું નામ સ્વભાવ. એમ અહીંયા કોઈના નિમિત્તે જો જ્ઞાન થાય છે તો તે જ્ઞાનનું નામ, તે જ્ઞાનનું નામ પરોક્ષ છે. અને સીધું કોઈના અવલંબન વગર જો જ્ઞાન જાણે છે તો તેનું નામ પ્રત્યક્ષ કહેવાય. તો મતિ શ્રુતે પરોક્ષ છે. પછી પ્રત્યક્ષ સમ્ય જ્ઞાન નો એક ભેદ કયો છે? પ્રત્યક્ષ. અને પ્રત્યક્ષ ના કેટલા ભેદ છે? કેટલા ભેદ છે એમાં? બે. ક્યાં ક્યાં છે? દેશ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. દેશ પ્રત્યક્ષ એટલે એનો અર્થ દેશ પ્રત્યક્ષ આંશિક, આંશિક પૂરું, આંશિક ને શું કે પાર્ટલી, એને થોડુંક, જેને આપણે કહીએ ને અણુવ્રત કહીએ છીએ, અણુ એટલે થોડા, એમ દેશ એટલે થોડુંક પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાન છે કેવું છે? સકલ. સકલ એટલે ટોટલ, પૂરેપૂરું. સકલ શબ્દ ક્યાંક આવ્યો હતો બીજે? હા, તેનો અર્થ શું હતો ત્યાં? એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું. અહીંયા સકલ કે એટલે કોઈ કે શરીર સહિત જ્ઞાન, એવો અર્થ થાય ને? અહીંયા શું અર્થ કરવાનો? સકલ એટલે પૂર્ણ. શું થાય? શબ્દોની મર્યાદા છે. શબ્દો આપણી પાસે કેટલા છે? કારણ કે એના આલ્ફાબેટ્સ જ થોડાક છે ને, તો પછી એને ગમે એટલું કોમ્બિનેશન બનાવવાનો, અક્ષર કેટલા થવા, શબ્દો કેટલા થવાના છે? સંખ્યાત, મર્યાદિત. અને ભાવો તો કેટલા છે? અનંત છે. તો સંખ્યાત શબ્દો દ્વારા અનંત ભાવ કેવા પડે છે? તો શું થાય? રિપીટેશન. આપણા બધાનું નામ હોય છે, મારે રિપીટેશન હોય છે કે નથી હોતું? શું કામ હોય છે? નામ તો થોડા છે ને, વ્યક્તિઓ તો, એટલે નામોનું રિપીટેશન કરવું પડે છે કે નહીં? એવી રીતે અહીંયા પ્રત્યક્ષ ના બે ભેદ પાડે છે, દેશ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. અવધિ જ્ઞાન અને મન પરિજ્ઞાન કેવા છે? દેશ પ્રત્યક્ષ છે. શા માટે દેશ પ્રત્યક્ષ છે? પેલા પ્રત્યક્ષ શા માટે છે? ઇન્દ્રિયનું અવલંબન નથી, પણ મનનું તો અવલંબન છે ને, અવધિ ને મનમાં. તો કોનું અવલંબન છે? અવધિ ને. તો પછી એને દેશ શું કામ કહીએ છે? કારણ કે પૂરા જ્ઞેયને નથી જાણતું, એ મર્યાદિત જ્ઞેયને જાણે છે. મર્યાદિત જ્ઞેયને જાણતું હોવાથી દેશ છે, પણ એ સીધું જાણે છે. એને કોઈ ઇન્દ્રિય કે મનનું અવલંબન વગર અવધિ ને મનનો સીધો ઉપયોગ કામ કરતો હોવાથી તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ કેવળ જ્ઞાનની જેમ અમર્યાદિત નથી જાણતું, માટે તેનું નામ દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ તો છે જ, પણ સાથે કેવું છે? સકલ છે, પૂરેપૂરું છે. કેવળ જ્ઞાન ને અવલંબન હોય કે નહીં? કેવળી ને હોય તો ખરા ને, ચક્ષુ હોય કે નહીં? કેવળી ને, કેવળી ને આંખ હોય કે ન? અતિન્દ્રિય ચક્ષુ છે કે નહીં? કેવળી પરમાત્મા, કેવળી પરમાત્મા ને ચક્ષુ હોય કે નહીં? કેવળી પરમાત્મા ને, અરિયંત પરમાત્મા ને શરીર હોય કે ન હોય? તો આંખ છે કે નહીં? આંખ છે કે નહીં? આંખ થી નથી જાણતા, આંખ શું કામ ની? તો પછી આંખ હોય ને જ આંખ થી ન જાણ, કામ ની શું? તો પછી તો એમને પાંચ ઇન્દ્રિય હોવા છતાં એનું અવલંબન હોતું, કારણ કે જ્ઞાન પૂર્ણપણે ખીલી ગયું છે, જ્ઞાનમાં પૂરેપૂરી તાકાત આવી ગઈ હોવાથી શું કહેવાય છે, સકલ પ્રત્યક્ષ સિદ્ધે સિદ્ધું. જો આપણને છે ને રંગને જાણવા માટે આંખ એટલો ઉપયોગ, એટલો પ્રદેશો નિમિત્ત બને છે, અને કેવળીનું કેવળ જ્ઞાન કેવું હોય છે, સર્વાંગ અખંડ જ્ઞાન થઈ ગયું છે. આપણું જ્ઞાન કેવું થઈ ગયું છે, શબ્દને જાણવા માટે આટલું જ નિમિત્ત બને છે કે નહીં, ખંડખંડ જ્ઞાન છે આ બધું. અને કેવળીનું કેવું થઈ ગયું છે, કેવળ જ્ઞાન અખંડ જ્ઞાન હોવાથી એને સર્વ આત્મ પ્રદેશે. તો એના નિમિત્તે જે વાણી છૂટે છે એ વાણી પણ સર્વાંગે છૂટે છે. આપણને અવાજ ક્યાંથી નીકળે છે, વાણી ક્યાંથી નીકળે છે, કેવી ભગવાનને અવાજ દિવ્ય ધ્વનિ ક્યાંથી ખૂબ છૂટતી હોય છે, સર્વાંગે. શા માટે, જ્ઞાન પણ સર્વાંગે છે એના નિમિત્તે છૂટતી વાણી પણ સર્વાંગે. આપણે તો અખંડખંડ છીએ, કેવા છીએ, ખંડખંડ વાળા હોવાથી શબ્દો પણ ખંડખંડ બોલવા પડે. આ આત્મા બોલવા માટે ખંડ પાડવો પડે છે. અરિયન પરમાત્માને શું બોલે, આત્મા બોલે શું બોલે, ઓમ માં વળી શું આવતું હશે, એમાં કઈ આવે છે કઈ, કે એ જ ઓમ માં આખું સર્વાંગ બધી વાત આવી જાય. તે કેવળ જ્ઞાન છે તે કે સકલ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અનુવાદ લઈ આપણે એ સમ્ય જ્ઞાનના, ક્યાં સમ્ય જ્ઞાનના, જે આગળ આપણે વાત ચાલે છે તે સમ્ય જ્ઞાનની અહીંયા વાત કરે છે કે સમ્યક દર્શન પછી સમ્ય જ્ઞાન સાથે હોય છે. એ સમ્ય જ્ઞાન કેવું છે, સ્વપ્નને યથાર્થપણે જાણનારું. એ સમ્ય જ્ઞાન પરોક્ષ અને પ્રત્યક્ષ બે ભેદો છે, એ બે ભેદો વાળું સમ્યક જ્ઞાન છે. તેમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બંને પરોક્ષ જ્ઞાન છે. મતિ જ્ઞાનની વ્યાખ્યા તો આપણે આગળ આવી ગઈ છે. પ્રશ્નોત્તર માળામાં કોને કહે છે મતિ જ્ઞાન, ના મતિ જ્ઞાન કાંઈ વાંધો નહીં. ચાલો, પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે જાણપણું થાય છે તેનું નામ મતિ જ્ઞાન કહેવામાં આવે છે. અને શ્રુત જ્ઞાન કોને કહે છે, કે મતિ જ્ઞાન પૂર્વક જાણેલા પદાર્થ સંબંધી બીજા પદાર્થોને જાણવા, એનાથી વધારે વિશેષ મતિ જ્ઞાનથી જે પદાર્થ જાણ્યો તે સંબંધી બીજા વિશેષ પદાર્થોને વિશેષ જાણવું તેનું નામ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બંને કેવા છે, પરોક્ષ જ્ઞાન છે. કારણ કે તેમાં ઇન્દ્રિયોને મનનું અવલંબન હોવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. ત્યારે વેદન પ્રત્યક્ષ કહેવાય છે, દેશ પ્રત્યક્ષ નહીં પણ, કારણ કે વેદનમાં એ પ્રત્યક્ષપણું છે. આત્માના અસંખ્ય પ્રદેશ કે અનંત ગુણોને જેમ કેવળી જાણે છે એ રીતે જાણી શકતો નથી, માટે તેનું નામ શું પડ્યું છે, વેદન પ્રત્યક્ષ. વેદન પ્રત્યક્ષ એનું નામ આપવામાં આવે છે. મેં તો ક્યાંય સાંભળ્યું નથી, જ્યાં જ્યાં સાંભળ્યું છે તેને વેદન પ્રત્યક્ષ, સંવેદન પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષ એમ આવે છે, દેશ પ્રત્યક્ષ એવું નથી આવતું. મતિ અને શ્રુત જ્ઞાન પરદ્રવ્યને પરને માટે તો પરોક્ષ જ છે, અને સ્વભાવને માટે અનુભવના કાળે ત્યાં મનનું અવલંબન એટલો સમય છૂટી ગયું હોવાથી તેને વેદન પ્રત્યક્ષ કહેવામાં, અનુભવ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અનુભવ પ્રત્યક્ષ કહો, વેદન પ્રત્યક્ષ કહો, એક દેશ પ્રત્યક્ષ તો સાંભળ્યું નથી, બે એક જ છે. સંવેદન, સમ એટલે ડાયરેક્ટ સીધું, વેદન એટલે એનું અનુભવ, સમ એટલે ડાયરેક્ટ પ્રત્યક્ષ, વેદન એટલે અનુભવ. શ્રુત એટલે આમ પણ હોય શબ્દ સાંભળેલું, એ પછી એના વ્યવહાર ભેદો. સામાન્ય રીતે શ્રુત જ્ઞાન એટલે શું, શ્રુત એટલે સાંભળેલું શબ્દનું જ્ઞાન, એવા બધા એના વ્યવહાર ભેદો. બાકી ખરેખર શ્રુત જ્ઞાન એટલે શું, મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ સંબંધી બીજા પદાર્થોને પણ જાણવા. જે રીતે એક લાકડું જાણીએ છીએ તો લાકડા પરથી આપણને શું ખ્યાલ આવે છે, કે એ ઝાડના એક કોઈ થડમાંથી આવ્યું હશે, એને સુથારે આ પ્રકારે બનાવ્યું, એ પ્રકારે બીજું વિશેષ જાણવું એનું નામ સ્વજ્ઞાન કહેવામાં આવે. એ તો પછી એની સાથે આવી જાય, જેવી રીતે કુનકુન આચાર્યદેવ યાદ આવે તો એ સંબંધી સમયસર આવે, આ બધું આવે, અથવા સમયસર યાદ આવે તો આચાર્યદેવ યાદ આવે, એ બધું એની સાથે હોય છે. તો આપણે અહીંયા ચાલે છે કે જે સમ્યક જ્ઞાન છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ છે, અને એમાં મતિ અને શ્રુત કેવું છે, પરોક્ષ છે. અનુભવના કાળે મનનું અવલંબન છૂટતું હોવાથી તેને વેદન પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ક્યાંક છે ક્યાંય એવું? એટલે એઝ ફાર એઝ મેં તો ક્યાંય ખ્યાલ નથી. અનુભવ વેદન થી એને પ્રત્યક્ષ કહેવાય છે, બાકી બીજો આકાર પ્રદેશો કે અનંત ગુણ એવો ખરેખર એક દેશ તો આનું નામ છે અવધિ ને મન. હવે કદાચ કોઈ અપેક્ષા કોઈ લખ્યું હોય તો આપણે તો વાંચવામાં જ આવ્યું નથી. અહીંયા તો આપણે જે રીતે ચાલે છે એ રીતે આપણે લઈએ છીએ કે એ જ્ઞાન ને સ્વરૂપ ને અનુભવ ના કાળે તેને વેદન પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સમ્યક દર્શન શ્રદ્ધા એ પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? શ્રદ્ધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ એવો ભેદ નથી. જેમ જ્ઞેય પ્રત્યક્ષ પરોક્ષ નથી, એમ શ્રદ્ધા પણ પ્રત્યક્ષ પરોક્ષ નથી. એવું કોણે કીધું? એવું ક્યાં વાંચ્યું? સરસ છે, રસપૂર્ણ ચિઠ્ઠીમાં એમણે જે મુલતાન વાળા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે સમ્યક દર્શન પ્રત્યક્ષ છે કે પરોક્ષ, એનો જવાબ પછી ટોડરમલજી સાહેબે શું આપ્યું કે શ્રદ્ધાને પ્રત્યક્ષ પરોક્ષ પણ લાગુ પડતું, જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પણ લાગે છે, એવી તેમને ઉત્તર આપ્યો હતો. હવે અવધિ જ્ઞાનની વાત કરે છે. આ બે પરોક્ષ છે કારણ કે ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષા માટે છે, એમાં ઇન્દ્રિય અને મનનું અવલંબન આવે છે, માટે તે જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે છે. અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન એ બંને જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે. દેશ એટલે થોડા મર્યાદિત, કારણ કે તે જ્ઞાનથી જીવ દ્રવ્ય અને ક્ષેત્રની મર્યાદા લઈને સ્પષ્ટ જાણે છે. સ્પષ્ટ એ પ્રત્યક્ષ પણ દેખાડે છે, પણ એની મર્યાદા હોય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા લઈને જાણતું હોવાથી અવધિને મનપર્ય જ્ઞાન કહેવાય છે, દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ વાત આપણે પ્રશ્નોત્તરમાળામાં આવી ગઈ છે. સીધું જાણે છે અવધિ જ્ઞાનનો પણ ઉપયોગ અને મનપર્ય જ્ઞાન બે સીધે સીધું કોઈ પણ અવલંબન વગર, પણ જાણે છે કોને? રૂપી પદાર્થોને. અવધિ જ્ઞાન પણ રૂપીને જાણે છે અને મનપર્ય જ્ઞાન પણ રૂપીને જાણે છે, માટે મોક્ષ માર્ગ માટે બંને નકામા છે. મોક્ષ માર્ગ માટે એ હોય ન હોય એનાથી કાંઈ ફરક પડતો, કારણ કે મોક્ષ માર્ગ કોના ઉપર આધારિત છે? સ્વરૂપના જ્ઞાન ઉપર. પરનું કેટલું જ્ઞાન છે એના ઉપર મોક્ષ માર્ગ આધારિત નથી. એટલા માટે તો પરમાર્થ વચનિકામાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે પરસત્તા અવલંબી જ્ઞાન છે તેને બંધનું કારણ જાણે છે. મને મોક્ષ માર્ગમાં એ મદદરૂપ કે હિતરૂપ થતું નથી. અહીંયા તો સ્વભાવને જાણતું મતિશ્રુત જ્ઞાન છે તે વધતું વધતું મને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. અવધિ કે મનપર્ય જ્ઞાન એની કોઈ જરૂર નથી. તો પરને જાણનારું રૂપી, પરમાં પણ રૂપીને જાણનારું છે, ઉદ્ગલને જાણનારું છે. ભાવાર્થ સમ્યક જ્ઞાનના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તેમાં મતિ જ્ઞાન અને સુજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. જો નીચેથી છે, જે જ્ઞાન ઇન્દ્રિયોને મનના નિમિત્તથી વસ્તુને કેવું જાણે છે? અસ્પષ્ટ જાણે છે. આપણે ક્લિયર જાણીએ છીએ ને આમાં શું છે? અસ્પષ્ટ જાણીએ છીએ કે ક્લિયર જાણીએ છીએ? કેમ આમાં ચોખ્ખું પેજ નંબર શું છે, એક એક શબ્દ કયો છે, હમણાં વાંચી જશે, આમાં અસ્પષ્ટ ક્યાં આવ્યું? જો આ છે ને આપણી વ્યવહારથી ભાષા બોલે કે મેં સીધે સીધું યાદ જોયું છે, મેં સીધે સીધું કાનો કાન, એ બધી વ્યવહારની ભાષા છે. બાકી જે ઇન્દ્રિય કે મનના અવલંબે કામ કરે છે પરોક્ષ જ્ઞાન જ કહેવાય, સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય જ. એટલે વ્યવહારની ભાષામાં કહે મારી આંખોની સામે જ આ બન્યું હતું, મેં કાનો કાન સાંભળ્યું હતું, હું ત્યાં હાજરો હતો, પ્રત્યક્ષ હાજર હતો, એ બધી વ્યવહારની ભાષા છે. પણ એમાં જેમાં નિમિત્તનું અવલંબન આવ્યું એ બધું જ્ઞાન પરોક્ષ છે, તે જ્ઞાનને અસ્પષ્ટ કહેવામાં આવે છે. એવું જરૂરી નથી. ખરેખર જોઈએ જે પ્રત્યક્ષ જ્ઞાન કેવળ જ્ઞાન જે રીતે આને જાણે છે એ રીતે આપણે નથી જાણતા. આ સ્કંદ ને જે રીતે કેવળ જ્ઞાન જાણે છે એ રીતે આપણે જાણીએ છીએ તે અસ્પષ્ટ થયું કે ને. આ તો ઘણા પરમાણુ ના સ્કંદો નો છે સમૂહ, એમાં એક એક પરમાણુ ની રીતે કેવળ જ્ઞાન તો એને જાણે છે. આપણું જ્ઞાન પરોક્ષ હોવાથી તેને અસ્પષ્ટ કહેવામાં આવે છે. પર્યાય પણ એક સ્થૂળ રૂપની પર્યાય જણાય છે, અને આપણો મતિસૂદના નો ઉપયોગ તો અસંખ્ય સમયે કામ કરે છે એક તો, અને આની એક સ્કંદ રૂપની પર્યાય. બાકી એક એક પરમાણુ ની એક એક પર્યાય તો આપણને જણાતી, અને એ તે સ્થૂળ સ્કંદ હોય તો જણાય, સૂક્ષ્મ સ્કંદ ની તો પર્યાય પણ આપણને જણાતી નથી. અસ્પષ્ટ નો અર્થ એવો છે અવલંબન થી જાણે છે, વચ્ચે કોઈનું કોઈ નિમિત્ત હોય છે એ રોડ એટલો કરવો. તો પરોક્ષ જ્ઞાન કારણ કે તે બંને જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે. સમ્યક મતિશ્રુત જ્ઞાન સ્વાનુભવ કાળે પ્રત્યક્ષ હોય છે, તેમાં ઇન્દ્રિય ને મન નિમિત્ત નથી. પરને જાણવા માટે મતિ અને શ્રુત જ્ઞાન ને પરોક્ષ કહેવામાં આવે છે, પણ અનુભવના કાળે આત્માનું જ્યાં જ્ઞાન સમ્યક જ્ઞાન થાય છે ત્યારે તે મતિ અને શ્રુત ને કેવું કહેવાય છે, પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કારણ કે ત્યારે શું થાય છે, મન ને ઇન્દ્રિય નું અવલંબન છૂટી ગયો. નિર્વિકલ્પ અનુભવ થતો હોય ત્યારે મુનિરાજ ને શું ખબર પડે, દિવસ છે કે રાત, શું ખબર પડે, હું જંગલમાં છું કે શું, અવાજ થતો હોય ખબર પડે કે નહીં. નિર્વિકલ્પ દશા વખતે 12માં 5 ઇન્દ્રિય કે મન નું અવલંબન છૂટી ગયું હોય, એટલા માટે કહે છે ને મન પાવે વિશ્રામ, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સાધવત સુખ ઉપજે અનુભવ તાકો ન. મનનું અવલંબન ઇન્દ્રિયનું અવલંબન છૂટી જવું જોઈએ તો અનુભવ થયો કહેવાય. કોઈ કે અનુભવમાં મને આત્મા કેવો દેખાતો હતો, લાલ પીવો, કોઈ કદાચ ન કે ભાઈ મને ગોળ ને ચોરસ દેખાતો હતો, કોઈ કે મને કેવો દેખાતો, સિદ્ધ ભગવાન જેવો આકાર જેવો મને આત્મા દેખાતો હતો. અનુભવ સાચો ને, લાલ પીળો તો જા દો સ્થૂળમાં, પણ સિદ્ધ ભગવાન જેવો આકાર વાળો આત્મા દેખાય એ તો વાત સાચી ને અનુભવ ના કાળ. તો તે પણ એનો અર્થ તને અનુભવ થયો એવો આકાર તરફનું લક્ષ એવું ત્યાં હોતું નથી તો તે આત્માનો અનુભવ નથી. મન પાવે વિશ્રામ ને રસ સ્વાદત, આત્માનો અતિન્દ્રિય સુખ જ્યાં સ્વાદ કરે છે, સુખ ઉપજે અનુભવ તાકો ના. તો અનુભવના કાળે મતિ અને શ્રુત પ્રત્યક્ષ છે કારણ કે ઇન્દ્રિય અને મનનું અવલંબન નથી. અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, એનો નીચે ખુલાસો કર્યો. જે જ્ઞાન રૂપી વસ્તુને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂર્વક સ્પષ્ટ જાણે, ઓલામાં શું હતું અસ્પષ્ટ હતો આમાં સ્પષ્ટ જાણે છે તેને દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સીધું જાણે છે માટે પ્રત્યક્ષ છે, પણ મર્યાદિત જાણતું હોવાથી તેનું નામ દેશ કહેવામાં આવે છે. તો બે દેશ પ્રત્યક્ષ છે કારણ કે જીવ આ બે જ્ઞાનથી રૂપી દ્રવ્યને માત્ર કોને જાણે છે, રૂપી દ્રવ્યને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂર્વક જાણે છે. આ બધું આવી ગયું છે એટલે આમાં તો કોઈ બહુ ખુલાસાની જરૂર નથી. હવે ચોથી ગાથા છે તેમાં સકલ પ્રત્યક્ષ જ્ઞાનનું એટલે કે કેવળ જ્ઞાનનું લક્ષણ અને એ જ્ઞાનનો મહિમા. જેમ આગળ સમ્યક દર્શનની મહિમા શું કીધી હતી કે ત્રણ કાળ ત્રણ લોકમાં સમ્યક દર્શન જેવું કોઈ હિત ને સુખનું કોઈ કારણ નથી, એમ જ્ઞાનની પણ આમાં આપણને હવે મહિમા દેખાડશે. સકલ દ્રવ્ય કે ગુણય અનંત પર જાય અનંતા, જાને એકે કાલ પ્રગટ કેવલ ભગવંતા, નાન સમાન આન જગત મે સુખ કો કારણ, એહી પરમામૃત જન્મ જરા મૃત્યુ રોગ નિવારણ. ચિત્રમાં પણ દેખાડે છે મુનિરાજ આચાર્ય દેવ કેવો છે, જ્ઞાનનો બોધ આપે છે, એ જ્ઞાનની મહિમા કેવી છે અને એ કેવળ જ્ઞાન કોને કહેવાય તેની વાત હવે આપણને કરે છે તેનો અન્વયાર્થ. જે જ્ઞાનથી કેવળ જ્ઞાની ભગવાન છય દ્રવ્યોના અપરિમિત ગુણોને અને અનંત પર્યાયોને એક સાથે સ્પષ્ટ જાણે છે તે જ્ઞાનને સકલ પ્રત્યક્ષ અથવા કેવળ જ્ઞાન કહે છે. જે આપણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ કેવળ જ્ઞાન કેવું છે, તેનું લક્ષણ, તેનું સ્વરૂપ શું છે, તે કહે છે કે કેવળ જ્ઞાની, જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તેનું નામ કેવળ જ્ઞાની કહો અથવા તો કેવળી કહો અથવા તો અરિહંત કહો, બધું એક જ છે. અરિહંત પરમાત્માને જ કેવળ જ્ઞાન હોય છે અને કેવળ જ્ઞાન થયું તેને અરિહંત કહેવાય છે. તો કેવળ જ્ઞાની ભગવાન કોને જાણે છે? છય દ્રવ્યને. છય દ્રવ્યને તો જાણે, તેના ગુણોને ન જાણે. એના ગુણોને જાણી શકે કે નહીં? પણ કેટલા ગુણો છે એક દ્રવ્યમાં? આનંદ ને કેવી રીતે જાણી શકતા? લમસમ જાણી લેતા હશે ને તો. અરે આનંદ જાણવા જતા આનંદ સમય ન થાય. એક એક ગુણ ને એક એક જાણે, એક સમયમાં એક ગુણ ને જાણે તો આનંદ. એક ગુણ ને જાણતા એક સમય લાગે તો આનંદ ગુણ ને જાણતા કેટલો સમય લાગે? એક ગુણ ને જાણતા એક સમય લાગે તો અનંત ગુણ ને જાણતા કેટલો સમય લાગે? આ કઈ ગણિત ખોટું લાગે છે આપણું. એક ગુણ ને જાણતા એક સમય, અનંત ગુણ ને જાણતા પણ એક જ સમય છે. આ જ્ઞાનની તાકાત છે. આપણે એક વાર લીધું તો અનંત ગુણ એટલે કેટલા ગુણ છે કે જીવોની સંખ્યા કરતા પૂતગલના પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. પૂતગલના પરમાણુની સંખ્યા કરતા ત્રણ કાળના સમયની સંખ્યા અનંત ગુણી છે. ભૂતકાળ ને ભવિષ્ય ત્રણ કાળના સમય કરતા આકાશના પ્રદેશોની સંખ્યા અનંત ગુણી છે. અને આકાશના અનંત પ્રદેશોની સંખ્યા કરતા એક જીવના, કોના જીવના, ને મારા નહી, કોના જીવના હશે, મારા તો મારા પોતાના આપણા એટલા અનંત ગુણો અપરિમિત છે. ગુરુદેવસી તો એની ખાસ ઘણી વાર મહિમા કરતા, અરે એક વાર મારામાં કેટલા ગુણો છે એનો વિચાર તો કર. બહારમાં આકાશમાં તારા જોઈ તો એમ થાય ઓહો કેટલા બધા તારા, એમ થાય કે નહીં? ગુજરાતીમાં એમ કે ને, ગીણા ગીણા નહીં ને, વીણા વીણા નહીં તો પણ. એમ આ આત્માના ગુણો કેટલા છે? ગીણા ગીણાય નહીં ને વીણા વિણાય તો પણ મારા આત્મામાં સમાય એવા અનંત ગુણો છે. આ અનંત કેટલા ગુણો છે? જેમ આપણે કહે ને આ પાંચ, આ પછી બીજા પાંચ, ત્રીજા પાંચ એમ કરીએ ને, એમાં અનંત ગુણો છે. આ અનંત બીજા ગુણો છે, આ ત્રીજા અનંત ગુણો, એમ કરતા કરતા આ છેલ્લા અનંત ગુણ હવે વધ્યા એવું પણ જેનામાં નથી એટલા ગુણ મારામાં. એ કલ્પના આપણે વિચાર કરીએ એ શું સ્વભાવ હશે. આ એક અનંત, જેને કહીએ ને ઓલા બાર ઢગલા કરી દઈએ કે આ એક અનંત ગુણો, આ એક અનંત ગુણો, આ એમ કરતા કરતા હવે છેલ્લા અનંત ગુણ વધ્યા એમ તો રહેશે કે નહીં? એવી બેહદતા જેનામાં છે. હા બસ એ જ ગુણ જાણવા માટે આ મર્યાદિત જ્ઞાનની તાકાત નથી કે અનંતને એ જાણી શકે, ગણાવી શકે. અભેદપણે મતિશ્રુત જ્ઞાન જાણી શકે છે અભેદપણે, પણ ભેદ કરીને ગણાવવા એ કોની તાકાત છે? અનંત જ્ઞાન જ અનંત ગુણોને જાણી શકે છે. પણ એનાથી એની, અરે એક સમયમાં એક ગુણ જો કે કેવળી પરમાત્મા તો પણ શું થાય? બધા કહી શકે કે નહીં? કેમ ના કહી? કાળ કરતા અનંત ગુણા છે. કદાચ ભાષા એક ને એક રિપીટ, ભલે અદગુરુ લઘુ તો ઘણી વાર, પણ કાળ ત્રણ કાળના સમય કરતા તો આકાશના પ્રદેશ અનંત ગુણ, અને એના કરતા તો અનંત ગુણા જીવ છે. એક સમયમાં એક ગુણ પણ કે, અને છતાં પણ કાળના સમય કરતા પણ એ ગુણો અનંત હોવાથી કહી શકવા યોગ્ય નથી. આવા સ્વભાવથી કોણ ભરેલો છે? હું ભરેલો છું, ને બીજા પણ કેટલા છે? બધા જીવોને પરમાણુ પણ એટલા ગુણથી. તો હવે તારે કોનું કરવા જવું છે? તારી જેટલી તાકાત છે એવી જ, ભલે ઈના ગુણો ને પણ એટલા જ ગુણોની સંખ્યાથી ભરેલો એક પરમાણુ છે એ જરા પણ તારાથી શક્તિમાં ઓછો, તારે કોનું કરવા જવું? એ રીતે સ્વભાવનો મહિમા કરીએ અને સ્વભાવને જાણનારું કેવળ નામની મહિમા કરીએ. એસી ગાથામાં કે ને, જે જાણતો રહંત ને ગુણ દ્રવ્ય ને પર્ય પણે, તે જીવ જાણે આત્મને તસ મોહ પામે. આચાર્ય દેવ આવી વાત કરી છે, તો આપણે બધા તેની મહિમા લાવવી જોઈએ. અનંતપણું બધું જ આવી જશે, બધું જ. હવે કાલે લેશું એનો વિસ્તાર થોડો.